એકતરા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવી કૃતિ વિશે વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં ખળભળાટ મચાવ્યો હતો.
હા, અને જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
બિલકુલ, સિલ્વિયા પ્લાથની એકમાત્ર નવલકથા ધ બેલ જાર.
અદ્ભુત અને ઘણી રીતે અસ્વસ્થ કરી મૂકે તેવી કૃતિ.
સાચી વાત. આ માત્ર વાર્તા નથી, પણ એક યુવાન સ્ત્રીના મનની અંદરની સફર છે, એની આશાઓ, એની નિરાશાઓ, સમાજ સામે એનો સંઘર્ષ.
બરાબર. અને સિલ્વિયા પ્લેથ, જે મુખ્યત્વે એમની કન્ફેશનલ કવિતાઓ માટે જાણીતા છે, એમણે આ નવલકથામાં પણ ગજબની નિખાલસતા દાખવી છે.
કયા વિષયો પર એમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે?
મુખ્યત્વે તો માનસિક બીમારી, સ્ત્રી તરીકેની ઓળખ શોધવાની મથામણ, અને પેલું 1950ના દાયકાનું જે રૂઢિચુસ્ત અમેરિકન સમાજ હતો એના દબાણો.
અને એમની લખવાની શૈલી, એમની કવિતા જેવી જ તીવ્ર?
હા, બિલકુલ. શૈલી તીક્ષ્ણ છે, ક્યારેક કટાક્ષયુક્ત, શામ રમૂજ પણ જોવા મળે, અને ભાવનાત્મક રીતે ખૂબ જ, શું કહેવાય, ઊંડી અસર છોડે તેવી છે.
અને રસપ્રદ વાત એ છે કે આ નવલકથા ઘણી રીતે અર્ધ આત્મકથનાત્મક છે, ખરું ને?
હા, બરાબર. પ્લાથના પોતાના 1953ના ઉનાળાના અનુભવો પર આધારિત છે. પેલી ન્યૂયોર્કમાં ફેશન મેગેઝિનની ઇન્ટર્નશિપ,
પછી એમનું માનસિક ભંગાણ
અને હોસ્પિટલમાં સારવાર.
બરાબર. પણ આ માત્ર એમનો અંગત અનુભવ નથી, એ સમયના સમાજ પર અને ખાસ તો સ્ત્રીઓ માટેના મર્યાદિત વિકલ્પો પર એક ધારદાર ટિપ્પણી પણ છે.
અને એનું પ્રકાશન પણ થોડું અટપટું રહ્યું ને?
હા, એ પણ એક વાર્તા જેવું છે. પહેલાં તો 1963માં યુકેમાં છપાઈ, એ પણ વિક્ટોરિયા લુકાસ એવા નંડા નામે, પ્લાથના મૃત્યુના બસ એક મહિના પહેલા.
અને અમેરિકામાં
એમના પોતાના નામે?
અમેરિકામાં તો છેક 1971માં પ્રકાશિત થઈ, કારણ કે વિષયવસ્તુ ખૂબ અંગત અને સંવેદનશીલ હતું, એટલે પરિવારને થોડો ખચકાટ હતો એમ કહી શકાય.
પણ જ્યારે પ્રકાશિત થઈ ત્યારે એની ખૂબ નોંધ લેવાઈ હશે, ખાસ કરીને નારીવાદી ચળવળના સમયમાં.
ચોક્કસ, એ સમયે એ ખૂબ સુસંગત સાબિત થઈ.
તો ચાલો વાર્તાની શરૂઆત પર જઈએ. ક્યાંથી શરૂ થાય છે આ સફર?
શરૂઆત થાય છે 1953ના ઉનાળામાં, ન્યૂયોર્ક શહેરમાં. વાર્તાનું મુખ્ય પાત્ર છે એસ્થર ગ્રીનવુડ, 19 વર્ષની ખૂબ જ હોશિયાર, મહત્વાકાંક્ષી કોલેજ સ્ટુડન્ટ.
અને એણે કોઈ ઇન્ટર્નશિપ જીતી છે, બરાબર?
હા, એક જાણીતા ફેશન મેગેઝિનમાં ગેસ્ટ એડિટર તરીકેની ઇન્ટર્નશિપ, બીજી 11 છોકરીઓ સાથે. દેખીતી રીતે તો આ બહુ મોટી તક કહેવાય.
સ્વપ્ન સાકાર થવા દેવું.
બરાબર. ન્યૂયોર્ક, પાર્ટીઓ, ફેશન, ભેટ સોગાદો, બધું જ છે. બહારથી બધું ચમકદાર લાગે છે,
પણ અંદરથી
એસ્થર શું અનુભવે છે
એ જ મુદ્દો છે. આ બધી ઝાગઝમાળ વચ્ચે એસ્થરમાં મનમાં એક વિચિત્ર ખાલીપો, એક અવાસ્તવિકતાની લાગણી વધતી જાય છે.
જાણે એ પોતે ત્યાં હાજર જ નથી.
હા, બરાબર. એવું જ, જાણે કોઈ કાચની બરણીમાંથી આ બધું જોઈ રહી છે, પણ એનો હિસ્સો નથી બની શકતી. પોતાના જીવનની પ્રેક્ષક બની ગયો હોય એવું લાગે.
આ જ કદાચ નવલકથાનો મુખ્ય સંઘર્ષ છે, બાહ્ય દેખાવ અને આંતરિક અનુભૂતિ વચ્ચેનો ભેદ. બિલકુલ. સમાજ એની પાસે જે અપેક્ષા રાખે છે, સફળ, સુંદર અને ભવિષ્યમાં એક સારી પત્ની અને માતા બને, એ ભૂમિકાઓમાં એ પોતાને ફિટ નથી કરી શકતી.
અને ન્યૂયોર્કના અનુભવો આ લાગણીને વધુ તીવ્ર બનાવતા હશે.
ચોક્કસ. તે બીજી ઇન્ટર્ન્સને જુએ છે. એક તરફ ડોરીન છે, બળવાખોર, દુનિયાદારીમાં કુશળ,
થોડી રિઝોલ્વિંગ લાગે.
હા, અને બીજી તરફ છે બેટસી, સાવ સીવી, સાદી, સારી છોકરીના બીબામાં ઢળેલી.
પણ એસ્થર એ ક્યાં છે આ બંનેની વચ્ચે?
એ જ તો પ્રશ્ન છે. એને લાગે છે કે આ બંનેમાંથી એકે રસ્તો એના માટે નથી. એને તો લેખક બનવું છે, કવિ બનવું છે, પણ એની આ મહત્વાકાંક્ષાઓને કોઈ ગંભીરતાથી લેતું નથી.
અહીં પેલો બડી વિલાડ યાદ આવે છે, એનો બોયફ્રેન્ડ.
હા, બડી વિલાડ, યેલનો મેડિકલ સ્ટુડન્ટ, દેખાવે સારો, સફળ, પણ એના વિચારો 1950ના દાયકાના પરંપરાગત પુરુષ જેવા.
એટલે કે એ એસ્થર પાસે શુદ્ધતાની અપેક્ષા રાખે.
બરાબર. જ્યારે પોતે કોઈ વેટ્રેસ સાથે સંબંધ રાખી ચૂક્યો છે એવું કબૂલે છે. આ જે બેવડા ધોરણો છે ને,
એ એસ્થરને વધારે પરેશાન કરે છે. સંબંધો પરથી એનો વિશ્વાસ ઉઠવા માંડે છે.
સાચી વાત. અને ન્યૂયોર્કનો આખો અનુભવ અંતે એક મોટા ભ્રમ નિરસનમાં પરિણમે છે.
પેલું દ્રશ્ય યાદ છે, જ્યારે એ પોતાના બધા નવા કપડાં હોટલની છત પરથી ફેંકી દે છે?
હા, જાણે એ ખોટી ઉપર છલ્લી ઓળખને જ ફેંકી રહી હોય. એક પ્રતિકાત્મક કૃત્ય.
અને અહીંથી વાર્તાનો બીજો વધુ ગંભીર તબક્કો શરૂ થાય છે.
બરાબર. ઇન્ટર્નશીપ પૂરી થાય છે, એસ્થર ઘરે પાછી ફરે છે મેસેચ્યુસેટ્સ. અને ત્યારે જ એને ખબર પડે છે કે હાર્વર્ડના એક પ્રતિષ્ઠિત લેખન કોર્સમાં એને એડમિશન નથી મળ્યું.
આ એના માટે મોટો ફટકો હશે, કારણ કે લેખન એની ઓળખનો મોટો ભાગ હતો.
ચોક્કસ. જાણે એનો આધાર જ છીનવાઈ ગયો હોય. આ પછી એની માનસિક સ્થિતિ ખૂબ ઝડપથી બગડવા લાગે છે.
અને અહીં પેલું બેલ જારનું રૂપક આવે છે.
હા, પ્લાથ બહુ અસરકારક રીતે આ રૂપક વાપરે છે. જાણે એસ્થર એક મોટી કાચની બરણી નીચે ફસાઈ ગઈ છે,
જ્યાં હવા નથી, શ્વાસ રૂંધાય છે,
અને બહારની દુનિયા વિકૃત વિચિત્ર દેખાય છે. એ ઊંઘી નથી શકતી, વાંચી નથી શકતી, લખી તો બિલકુલ નથી શકતી. એનું મન જાણે એના કાબુ બહાર જતું રહે છે.
અને તે સમયની મનોચિકિત્સા મદદ કરે છે ખરી?
મદદ કરવાને બદલે વધુ નુકસાન કરે છે શરૂઆતમાં તો. એ ડૉક્ટર ગોર્ડન નામના મનોચિકિત્સક પાસે જાય છે, પણ એ ખૂબ ઠંડા અને અસંવેદનશીલ નીકળે છે.
અને પેલી ECT, ઇલેક્ટ્રિક શોક ટ્રીટમેન્ટ,
એનો અનુભવ તો ભયાનક હોય છે. એમને ખોટી રીતે, જાણે સજા આપતા હોય એમ, ECT આપવામાં આવે છે. એ સારવાર નથી લાગતી, અત્યાચાર લાગે છે.
આ બધું એને ક્યાં દોરી જાય છે?
પરિસ્થિતિ એટલી ખરાબ થાય છે કે એસ્થર આત્મહત્યાના વિચારો કરવા લાગે છે. અને માત્ર વિચારો નહીં, પ્રયાસો પણ કરે છે.
પ્લસ આ માનસિક પીડાનું જે ચિત્રણ કરે છે તે વાંચવું પણ અઘરું છે. ખૂબ જ વાસ્તવિક અને નિર્ભીક.
હા, એ બતાવે છે કે ડિપ્રેશન એ કોઈ નાટક નથી, એ ગંભીર વાસ્તવિક બીમારી છે. વ્યક્તિ પોતાના અસ્તિત્વથી જ વિમુખ થઈ જાય છે.
એનો સૌથી ગંભીર પ્રયાસ કયો હતો?
જ્યારે તે ઉગની ગોળીઓનો ઓવરડોઝ લઈને ઘરના ભોયરામાં સંતાઈ જાય છે.
ઓ, પણ એને બચાવી લેવામાં આવે છે.
હા, માંડ માંડ બચે છે. અને અહીંથી વાર્તા ત્રીજા તબક્કામાં પ્રવેશે છે. માનસિક સંસ્થામાં દાખલ થવું અને સાજા થવાની એક ઘણી નાજુક શરૂઆત.
શરૂઆતમાં એ જાહેર હોસ્પિટલમાં હોય છે, પણ પછી?
પછી એક દાતા ફિલોમેના ગિન્ની, જેણે એસ્થરની કવિતા માટે સ્કોલરશિપ આપી હતી, તે મદદ કરે છે અને એને એક સારી પ્રાઇવેટ સંસ્થામાં ખસેડવામાં આવે છે.
અને ત્યાં એને કોઈ એવું મળે છે જે ખરેખર મદદ કરી શકે?
હા, આ એક મહત્વનો વળાંક છે. એ મળે છે ડૉક્ટર નોલાનને, એની નવી મનોચિકિત્સક.
ડૉક્ટર નોલાનનું પાત્ર કેવું છે? ડૉક્ટર ગોર્ડનથી સાવ અલગ?
બિલકુલ અલગ. ડૉક્ટર નોલાન એક સમજદાર, દયાળુ અને પ્રગતિશીલ સ્ત્રી છે. તે એસ્થરને માત્ર દર્દી તરીકે નથી જોતા, પણ એક વ્યક્તિ તરીકે જુએ છે.
એ એની લાગણીઓને સમજે છે, એને માન્યતા આપે છે.
બરાબર. અને એના માર્ગદર્શન હેઠળ એસ્થરને ફરીથી ECT આપવામાં આવે છે, પણ આ વખતે યોગ્ય રીતે, અને એ મદદરૂપ સાબિત થાય છે. જાણે પેલી બેલ જાર થોડી ઊંચી થઈ હોય એવું લાગે છે.
સંસ્થામાં એ બીજા કોને મળે છે? પેલી જ્હોન ગિલિંગ?
હા, જ્હોન એ એસ્થરની કોલેજની પરિચિત હતી. એ પણ તેજસ્વી હતી, પણ માનસિક ભંગાણનો ભોગ બની હતી.
જાણે એસ્થરનું જ પ્રતિબિંબ હોય, પણ અંધકારમય.
હા, એક રીતે ડોપલગેંગર જેવી. જ્હોનનો રસ્તો ક્યાં જઈ શક્યો હોત એ બતાવે છે. અને પછી જ્હોન આત્મહત્યા કરે છે.
એની એસ્થર પર શું અસર થાય છે?
એને આઘાત તો લાગે છે, પણ કદાચ એ જ્હોનની આત્મહત્યા એને પોતાની મૃત્યુની ઈચ્છામાંથી બહાર આવવામાં મદદ કરે છે. જાણે જ્હોન એના વતી મરી ગઈ હોય.
આ સાજા થવાની પ્રક્રિયામાં બીજું એક મહત્વનું પગલું આવે છે ને, પેલું ડાયાફ્રેમ મેળવવાનું.
હા, ડૉક્ટર નોલાનની મદદથી એ ડાયાફ્રામ ગર્ભનિરોધક સાધન મેળવે છે. આ માત્ર શારીરિક બાબત નથી,
પોતાના શરીર અને ભવિષ્ય પર નિયંત્રણ મેળવવાનો એક દાવો છે.
બરાબર. તે સમયના સામાજિક નિયમો સામે એક બળવા જેવું કૃત્ય.
તો નવલકથાનો અંત કેવો છે? શું એસ્થર સંપૂર્ણપણે સાજી થઈ જાય છે?
અંત ખુલ્લો છે. એવું નથી કે બધું બરાબર થઈ ગયું છે. એ સંસ્થા છોડવાની તૈયારીમાં છે, જીવિત છે અને એક નવી શરૂઆત કરવા માટે તૈયાર છે, એમ કહી શકાય.
ભવિષ્ય અનિશ્ચિત છે. પેલી બેલજાર ફરી નીચે આવી શકે છે.
એ ભય તો હંમેશા રહેવાનો, પણ હવે એની પાસે આશા છે. એક નાનકડું કિરણ.
આખી વાર્તામાં પ્લાથે ઘણા ઊંડા વિષયોને આવરી લીધા છે. સૌથી મુખ્ય કયો લાગે છે?
મને લાગે છે કે 1950ના દાયકામાં સ્ત્રીઓ માટે જે મર્યાદિત ભૂમિકાઓ નક્કી કરાયેલી હતી એની સામેનો સંઘર્ષ એ ગૂંગળામણ.
હા, એસ્થર માત્ર પત્ની કે માતા નથી બનવા માંગતી, એની પોતાની ઓળખ છે, મહત્વાકાંક્ષાઓ છે.
પણ સમાજ એને સ્વીકારવા તૈયાર નથી અથવા તો ગંભીરતાથી નથી લેતો.
આ સંદર્ભમાં પેલું અંજીરના ઝાડનું રૂપક બહુ સચોટ છે.
અદ્ભુત રૂપક છે. એસ્થર કલ્પના કરે છે કે એ એક ઝાડ નીચે બેઠી છે અને દરેક ડાળી પર એક પાકેલું અંજીર છે, એક સંભવિત ભવિષ્ય.
લગ્ન, કુટુંબ, કવિ તરીકે કારકિર્દી, પ્રોફેસર, પ્રવાસી.
હા, પણ એ એટલા બધા વિકલ્પોમાંથી એક પસંદ કરવામાં ડરે છે. એને ભીખ છે કે એક પસંદ કરશે તો બીજું બધું છૂટી જશે.
અને આ ઇનડિસાઇસિવનેસ, નિર્ણય ન લઈ શકવાની સ્થિતિમાં
એ કોઈ જ નિર્ણય નથી લઈ શકતી અને બધા અંજીરેની નજર સામે કરમાઈ જાય છે. આ પસંદગીના લકવાનું ઉત્તમ ચિત્રણ છે.
આ અનુભવ શું આજે પણ એટલો જ સાચો નથી લાગતો? ક્યારેક વધુ પડતા વિકલ્પો જ આપણને ડરાવી નથી દેતા?
બિલકુલ, ખૂબ જ પ્રસ્તુત છે આજે પણ. અને બીજો મોટો વિષય છે માનસિક બીમારીનું ચિત્રણ.
હા, પેલું બિલજારનું રૂપક, એ ડિપ્રેશનની ગોંગળામણ, એકલતા, વાસ્તવિકતાથી અલગ પડી જવાની લાગણી એને બરાબર પકડે છે.
અને પ્લાથ એને કોઈ નબળાઈ તરીકે નથી બતાવતા, એને એક વાસ્તવિક પીડાદાયક સ્થિતિ તરીકે રજૂ કરે છે જેને સમજ અને સારવારની જરૂર છે.
એની સાથે ઓળખની શોધનો મુદ્દો પણ જોડાયેલો છે. એસ્થર કોણ છે? એ બેટસી જેવી સારી છોકરી નથી
કે ડોરીન જેવી ખરાબ છોકરી પણ નથી.
એ પોતાનો રસ્તો શોધવા મથે છે. એનું જે ભંગાણ છે એ જાણે સમાજે લાદેલા ખોટા ચોકઠાનો અસ્વીકાર છે.
હા, અને એની પુનઃપ્રાપ્તિ એ નોર્મલ બનવા વિશે નથી પણ પોતાના સાચા સ્વરૂપને, પોતાના ટુકડાઓને ફરીથી જોડવા વિશે છે.
મૃત્યુ અને પુનર્જન્મનો થીમ પણ દેખાય છે, નહીં?
ચોક્કસ. શરૂઆતમાં રોઝનબર્ગની ફાંસીનો ઉલ્લેખ, પછી એસ્થરના પોતાના આત્મહત્યાના પ્રયાસો, સંસ્થાનો અનુભવ, આ બધું જાણે એક સાંકેતિક મૃત્યુ અને પુનર્જન્મ છે.
અને અંતમાં પેલું હૃદયના ધબકારા સાંભળવું, હું છું, હું છું, હું છું.
હા, એ જાણે પુનઃપ્રાપ્ત થયેલા અસ્તિત્વની, જીવંત હોવાની ઘોષણા છે.
પ્લાથની શૈલી વિશે શું કહેશો? એમની કવિ તરીકેની છાપ દેખાય છે
સ્પષ્ટપણે. પ્રથમ પુરુષનું કથન આપણને સીધા એસ્થરના મનમાં લઈ જાય છે. ભાષા કાવ્યાત્મક છે, છબીઓ ખૂબ તીક્ષ્ણ, ધારદાર, ક્યારેક ખલેલ પહોંચાડે તેવી.
પેલી બેલજાર નીચેની ખાટી હવા કે નિરાશાનો રાખ જેવો સ્વાદ.
હા, અથવા હોસ્પિટલોની પેલી જંતુરહિત સફેદાઈ, આ બધું મળીને એક ગૂંગલાવનારું, ક્લોસ્ટ્રોફોબિક વાતાવરણ બનાવે છે જે એસ્થરની માનસિક સ્થિતિને બરાબર વ્યક્ત કરે છે.
અને વક્રતા એટલે કે આયરનીનો ઉપયોગ
એ પણ ખૂબ છે. જે ન્યૂયોર્કનો અનુભવ બહારથી આકર્ષક લાગે છે એ અંદરથી પોકળો સાબિત થાય છે.
અને જે માનસિક સંસ્થા ડરાવણી જગ્યા ગણાય ત્યાં જ એને સાચી સમજણ અને સાજા થવાનો માર્ગ મળે છે.
બરાબર. આ સમાજની સુખ, સફળતા, સામાન્યતા વિશેની જે પૂર્વધારણાઓ છે એના પર સવાલ ઉઠાવે છે.
તો આટલા વર્ષો પછી પણ ધ બેલજાર શા માટે મહત્વની ગણાય છે, એની સ્થાયી અસર શું છે?
મને લાગે છે કે સૌથી મોટો પ્રભાવ માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચા પર પડ્યો છે. એણે આ વિષય પરની શરમ અને ગુપ્તતા તોડવામાં મદદ કરી
અને માનસિક બીમારીને એક માનવીય દ્રષ્ટિકોણથી જોવાનું શીખવ્યું. એ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી.
બરાબર. બીજું, ઓળખ, મહત્વાકાંક્ષા અને સામાજિક દબાણો વચ્ચેનો જે સંઘર્ષ છે
એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે, ખાસ કરીને યુવાનો માટે, સ્ત્રીઓ માટે.
હા, પોતાના સત્ય પ્રમાણે જીવવું અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવી, એની વચ્ચેની ખેંચતાણ કાયમ રહેવાની છે.
ધ બેલજાર આપણને યાદ અપાવે છે કે આપણું આંતરિક જગત કેટલું નાજુક અને જટિલ હોઈ શકે છે
અને સામાજિક દબાણો એના પર કેટલી ગંભીર અસર કરી શકે છે.
પણ સાથે સાથે એ ગમે તેવી અંધકારમય પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની અને પુનઃપ્રાપ્તિની એક આશા પણ જન્માવે છે, ભલે એ આશા નાજુક હોય.
બિલકુલ. એક મુશ્કેલ પણ અત્યંત મહત્વપૂર્ણ કૃતિ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.